નવા કરારમાં માર્થીની સુવાર્તા 11મો અધ્યાય અને ઈસુ પોતાના 12 શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યો ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓના નગરમાં ગયો. હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્તના કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાયું કે આવનાર તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ? ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે તમે જે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યોહાનને કહી દેખાડો કે આંધળા દેખતા થાય છે ને પાંગળા ચાલતા થાય છે, રક્તપિત્યાઓ શુદ્ધ કરાય છે, બેરા સાંભળતા થાય છે, મોયલા ઉઠાડાય છે ને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે, અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેને ધન્ય છે. અને તેઓ પાછા જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યો કે તમે રાનમાં શું જોવા નીકળ્યા? શું પવનથી હાલતા ભરું ને? પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણા લુગડા પહેરેલા માણસને? જુઓ, જેઓ ઝીણા લુગડા પહેરે છે તેઓ રાજમહેલમાં છે. તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકોને? હું તમને કહું છું કે હા, પ્રબોધક કરતા જે ઘણો અધિક તેને, જેના સંબંધી એમ લખેલું છે કે જો હું મારા દૂતોને તારા મો આગળ મોકલું છું જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે તે એ જ છે. હું તમને ખચિત કહું છું કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તો પણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતા મોટો છે. અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે ને બળાત્કાર કરનારાઓએ બળાત્કારથી તે લઈ લે છે, કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન લગી પ્રબોધ કર્યો છે. અને જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર તે જ છે, તે એ જ છે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાઓના જેવી છે જેઓ ચોટાઓમાં બેસીને પોતાના સાચુને હાંક માતા કહે છે કે અમે તમારી આગળ વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે શોક કર્યો પણ તમે રડ્યા નહીં, કેમ કે યોહાન કાતો પીતો નથી આવ્યો, છતાં તેઓ કહે છે કે તેને ભૂત વળગ્યું છે. માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, છતાં તેઓ તેને કહે છે કે જુઓ ખાવરો ને દારૂબાજ માણસ, દાણીઓ તથા પાપીઓનો મિત્ર, પણ જ્ઞાન પોતાના કૃત્યોથી યથાર્થ કરે છે. ત્યારે જે નગરોમાં તેના પરાક્રમી કામો ઘણા થયા હતા તેઓએ પસ્તાવો નહીં કર્યો, માટે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યો કે ઓ ખોરાજીન તને હાય હાય, ઓ બેસદા તને હાય હાય, એમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ રાગ બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત. પણ હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતા સહેલ પડશે. અને ઓ કફરનહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેશ સુધી નીચું ઉતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ લગી રહેત. વળી હું તમને કહું છું કે ન્યાયકાળે સદોમ દેશને તારા કરતા સહેલ પડશે. તે વડા ઈસુએ કહ્યું કે ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓ તે એ વાતો ગુપ્ત રાખી ને બાળકોની આગળ પ્રગટ કરી છે. હા ઓ બાપ, કેમ કે તને એવું સારું લાગ્યું. મારા બાપે મને સગળું સોંપ્યું છે અને બાપ વગર દીકરાને કોઈ જાણતો નથી ને દીકરા વગર તથા જેને દીકરો પ્રગટ કરવાને ચાહે તેના વગર બાપને કોઈ જાણતો નથી. ઓ વૈત્ર કરનારાઓ તથા ભારથી લગાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. મારી જૂસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું ને તમે તમારા જીવમાં વિસામો પામશો, કેમ કે મારી જૂસરી સહેલ છે ને મારો બોજો હલકો છે.
12મો અધ્યાય. તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતો હતો અને તેના શિષ્યોને ભૂખ લાગી હતી ને તેઓ કણસલા તોડવા તથા ખાવા લાગ્યા. ત્યારે ફરોશીઓએ તે જોઈને તેને કહ્યું, કે જો વિશ્રામ વારે જે કરવું ઉચિત નથી તે તારા શિષ્યો કરે છે, પણ તેણે તેઓને કહ્યું કે જ્યારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? કે તેણે દેવના ઘરમાં બેસીને અર્પેલી રોટલી જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી પણ એકલા યાજકોને ઉચિત હતી તે તેણે ખાધી? અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એમ નથી વાંચ્યું કે વિશ્રામવારે મંદિરમાં યાજકો વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે, વળી યજ્ઞ કરતાં હું દયા ચાહું છું. એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત, કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. અને તે ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો અને જુઓ, ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો, અને ઈસુ પર બટ્ટો મૂકવા સારું તેઓએ તેને પૂછ્યું કે શું વિશ્રામવારે સારું કરવું ઉચિત છે? ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારામાં એવું કયું માણસ હશે કે જેને એક ઘેટું હોય અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તે તેને પકડીને બહાર નહીં કાઢશે? તો માણસ ઘેટા કરતાં કેટલું ઉત્તમ છે, એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે. ત્યાર પછી પેલા માણસને તે કહે છે કે તારો હાથ લાંબો કર, અને તેણે તે લાંબો કર્યો અને તે હાથ બીજાના જેવો સાજો થયો. ત્યારે ફરોશીઓએ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસલત કરી, પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયો અને ઘણા લોકો તેની પાછળ ગયા અને બધાને સાજા કરીને તેણે તેઓને સખત આજ્ઞા આપી કે તમારે મને પ્રગટ નહીં કરવો, એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે જુઓ, મારો સેવક જેને મેં પસંદ કર્યો, મારો પ્રિય જેના પર મારો જીવ પ્રસન્ન છે, તે પર હું મારો આત્મા મૂકીશ, અને તે વિદેશીઓને ન્યાયકરણ પ્રગટ કરશે, તે ઝઘડો નહીં કરશે અને બૂમ નહીં પાડશે, અને તેની વાણી રસ્તાઓમાં કોઈ નહીં સાંભળશે. ત્યાં લગી ન્યાયકરણને તે જયમાં નહીં પહોંચાડે, ત્યાં લગી છૂંદેલું બરું તે ભાંગી નહીં નાખશે, અને ધુઆતું સણ પણ તે નહીં હોલવશે, અને વિદેશીઓ તેના નામ પર આશા રાખશે. તે વખતે ભૂત વળગેલા કોઈ આંધળા મૂંગા માણસને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેને સાજો કર્યો, એટલે જે આંધળો તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો, અને સર્વ લોકોએ અચરજ થઈને કહ્યું કે શું એ દાઉદનો દીકરો નથી? પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે ભૂતોના સરદાર બાલ જબુલની મદદ વગર તે ભૂતોને કાઢતો નથી. ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે તે તૂટી પડે છે, અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે તે સ્થિર નહીં રહેશે. અને જો શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો તો પછી તેનું રાજ્ય સી રીતે સ્થિર રહે? અને જો હું બાલ જબુલની મદદથી ભૂતોને કાઢું છું તો તમારા દીકરા કોનાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેરવેલા બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે સંગ્રહ નથી કરતો તે વેરી નાખે છે. એ માટે હું તમને કહું છું કે હરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ તે માણસને માફ નહીં કરાશે, અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરાશે, આ યુગમાં પણ નહીં અને આવનાર યુગમાં પણ નહીં. ઝાડ સારું અને તેનું ફળ સારું કરો, અથવા ઝાડ નટારું અને તેનું ફળ પણ નઠારું કરો, કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં સારી વાતો તમારાથી સી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, અને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. વળી હું તમને કહું છું કે માણસો જે હરેક નકામી વાત બોલશે તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. કેમ કે તારી વાતોથી તું ન્યાય ઠરાવશે, અને તારી વાતોથી તું અન્યાય પણ ઠરાવશે. ત્યારે કેટલાય કે શાસ્ત્રીઓને તથા ફરોશીઓએ તેને ઉત્તર દીધો કે ઓ ઉપદેશક, અમારે કઈ નિશાની જોવી છે? પણ તેણે તેઓને ઉત્તર દીધો કે દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માંગે છે, પણ યુના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહીં. કેમ કે જેમ યુના ત્રણ રાત દહાડા મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાત દહાડા પૃથ્વીના પેટમાં રહેશે. ન્યાયકાળે નિર્વેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે. કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ યુના કરતા અહીં એક મોટો છે. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી, પણ જુઓ સુલેમાન કરતા અહીં એક મોટો છે. માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધાત્મા ઉજ્જળ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. ત્યારે તે કહે છે કે જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત તે તેને જુએ છે. પછી જઈને પોતા કરતા ભૂંડા બીજા સાત આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે, અને તેઓ તેમાં બેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતા ભૂંડી થાય છે, તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે. લોકોને તે હજુ વાત સંભળાવતો હતો, એટલામાં જુઓ તેની માં તથા તેના ભાઈઓ આવીને બહાર ઉભા હતા અને તેની સાથે વાત કરવા ચાહતા હતા. ત્યારે કોઈએ તેને કહ્યું કે જો તારી માં અને તારા ભાઈઓ બહાર ઉભા છે અને તેઓ તારી સાથે વાત કરવા માંગે છે, પણ પેલા કહેનારને તેણે ઉત્તર દીધો કે મારી માં કોણ છે અને મારા ભાઈઓ કોણ છે? અને તેણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું કે જુઓ મારી માં ને મારા ભાઈઓ, કેમ કે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે તે જ મારો ભાઈ તથા બહેન તથા માં છે. 13મો અધ્યાય. તે જ દહાડે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠો, અને અતિ ઘણા લોકો તેની પાસે એકઠા થયા, માટે હોડી પર તે ચડી બેઠો અને સર્વ લોક કિનારે ઉભા રહ્યા. અને દ્રષ્ટાંતોમાં તેણે ઘણી વાતો કહી કે જુઓ વાવનાર વાવવાને બહાર ગયો, અને તે વાવતો હતો ત્યારે કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા, અને કેટલાયક પથ્થરવાળી ભોંય પર પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને તેને માટીનું ઊંડાણ ન હતું, માટે તે વહેલા ઉગી નીકળ્યા. પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા, અને કેટલાયક કાંટાના જાળામાં પડ્યા, અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા, અને બીજા સારી ભોંય પર પડ્યા, અને તેઓએ ફળ આપ્યા, કેટલાકે 100 ગણા અને કેટલાકે 60 ગણા અને કેટલાકે 30 ગણા. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. પછી શિષ્યોને પાસે આવીને તેણે કહ્યું કે તું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલે છે? ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે આકાશમાંના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું. કેમ કે જેની પાસે છે તેને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે, પણ તેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. માટે હું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં બોલું છું, કેમ કે જોતા તેઓ જોતા નથી અને સાંભળતા તેઓ સાંભળતા નથી, અને સમજતા પણ નથી. અને યશાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે તમે સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં, અને જોતા જોશો પણ તમને સૂઝશે નહીં, કેમ કે એ લોકોના મન જળ થઈ ગયા છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે, ને તેઓએ પોતાની આંખો મીચેલી છે, રખેને તેઓએ આંખે તેઓને આંખે સૂજે, અને તેઓ કાને સાંભળે અને મનથી સમજે કરે અને મને સાજા કરું. પણ તમારી આંખોને ધન્ય છે, કેમ કે તેઓ જુએ છે, અને તમારા કાનોને ધન્ય છે, કેમ કે તેઓ સાંભળે છે. કારણ કે હું તમને ખચિત કહું છું કે તમે જે જે જુઓ છો તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યા પણ જોયા નહીં, અને તમે જે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ચાહ્યા પણ સાંભળ્યા નહીં. હવે વાવનાનું દ્રષ્ટાંત સાંભળો. જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે અને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું તે એ જ છે, અને પથ્થરવાળી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે, તો પણ તેના પોતામાં જળ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે. અને જ્યારે વચનને લીધે વિપત્તિ તથા સતામણી આવે છે ત્યારે તરત તે ઠોકર ખાય છે. અને કાંટાના જાળામાં જે બી વાવેલું તે એ છે કે વચન સાંભળે છે પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે અને તે નિષ્ફળ થઈ જાય છે. અને સારી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે જે વચન સાંભળે છે અને સમજે છે અને તેને નિશ્ચય ફળ લાગે છે. એટલે કોઈને 100 ગણા તો કોઈને 60 ગણા અને કોઈને 30 ગણા લાગે છે. તેણે તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે. પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે છોડવા ઉગ્યા અને તેમને ઊંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે ઘરધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે સાહેબ, તે શું તારા ખેતરમાં સારું બી વાવ્યું ન હતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા? અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ એ કર્યું છે. ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકતા કરીએ. પણ તેણે કહ્યું ના, રખેને તમે કડવા દાણા એકતા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો. કાપણી સુધી બંનેને સાથે વધવા દો, અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલા કડવા દાણાને એકતા કરો અને બાળવા સારું તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો. તેણે તેઓની આગળ ત્રીજું એક દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય રાયના બીજ એવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. સઘળા બી કરતા તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતા તે મોટું થાય છે, અને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે. તેણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે, કે જેને એક સ્ત્રીએ લઈને 3 માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીર વાળો થઈ ગયો. એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી, અને દ્રષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહીં. એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે હું મારું મોં ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, અને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાના રખાયા છે તે હું પ્રગટ કરીશ. ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયો, અને તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે, અને ખેતર જગત છે, અને સારા બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે, અને જે વેરીએ તે વાવ્યા તે શેતાન છે, અને કાપણી જગતનો અંત છે, અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકતા કરાય છે અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે પણ થશે. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાઓને તેના રાજ્યમાંથી એકઠા કરશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે કે જે એક માણસને જડ્યું પછી તેણે તે રાખ્યું અને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. વળી આકાશનું રાજ્યમાં સારા મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. તેને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી. ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય ઝાડના જેવું છે કે જેને લોકે સમુદ્રમાં નાખી અને હરેક જાતનું તેમાં સમેટાયું અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા અને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું પણ નઠારું ફેંકી દીધું. એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. હું તમે એ બધી વાતો સમજ્યા? તેઓ તેને કહે છે કે હા. ત્યારે તેણે તેઓને કહ્યું કે હરેક શાસ્ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ગર્ધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે. અને એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યો ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરજ થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી? હું એ સુથારનો દીકરો નથી. એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી? અને શું એની સગડી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી. અને તેઓના અવિશ્વાસને લીધે એણે ત્યાં ઘણા પરાક્રમી કામ કર્યા નહીં. 14મો અધ્યાય. તે વેળા હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને પોતાના ચાકરોને કહ્યું કે આ તો યોહાન બાપ્તિસ્ત છે. તે મુએલામાંથી ઉઠ્યો છે એ માટે એવા પરાક્રમી કામો તેનાથી થાય છે. કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો. કેમ કે યોહાને તેને કહ્યું હતું કે તેને તારે રાખવી અને તે તેને મારી નાખવા ઈચ્છતો હતો પણ લોકોથી તે બીતો હતો એમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા. પણ હેરોદની વરસગાંઠ આવી ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તું માંગે તે હું તને આપીશ. ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી કે યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપ. અને રાજા દિલગીર થયો. પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલા અને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો અને તેણે માણસોને મોકલીને યોહાનનું માથું કેદખાનામાં કપાવ્યું. પછી કથરોટમાં તેનું માથું આણીને છોકરીને આપવામાં આવ્યું અને તે પોતાની માની પાસે તે લઈ ગઈ. ત્યારે તેના શિષ્યોએ આવીને તેનું મૂર્ધું ઉઠાવી લઈ જઈને દાટ્યું અને જઈને ઈસુને ખબર આપી. હવે એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જળ ઠેકાણે એકાંત ગયો અને લોકો તે સાંભળીને નગરોમાંથી પગ રસ્તે તેની પાછળ ગયા અને તેણે નીકળીને ઘણા લોકોને દીઠા. ત્યારે તેઓ પર તેને દયા આવી અને તેણે તેઓમાંના માંદાઓને સાજા કર્યા. અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે આ ઠેકાણું ઉજ્જળ છે ને હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી અને 2 માછલી છે. ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી અને તે 5 રોટલી તથા 2 માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો. તે રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી અને તેઓ બહુ ખાઈને ધરાયા. પછી છાંડેલા કકડાઓથી 12 ટોપલી ભરાઈ અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત આશરે 5,000 પુરુષ હતા. અને તરત તેણે શિષ્યોને હઠેઠ કરીને હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના ચોથે પહેરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે. અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બિહોમાં. ત્યારે પિતરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિતર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવન દેખીને તે બીધો અને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ. અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે અરે અલ્પવિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો. અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. અને તેઓ પાર ઉતરીને ગન્નેસરેત દેશમાં આવ્યા અને જ્યારે તે જગાના લોકોએ તેને ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેની પાસે આણ્યા અને તેઓએ તેને વિનંતી કરી કે કેવળ તારા લુગડાની કોરને જ તું અમને અડકવા દે. અને જેટલા અડક્યા તેટલા સાજા થયા.
માથીને લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય. તે પ્રસંગે યરૂસલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ઈસુની પાસે આવીને કહે છે કે તારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે, કેમ કે તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે. પણ તેણે તેઓનો ઉત્તર દીધો કે તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો, કેમ કે દેવે કહ્યું છે કે તું તારા બાપનો તથા તારી માનું સન્માન કર, ને જે કોઈ બાપની અથવા માની નિંદા કરે તે જાનથી માર્યો જાય. પણ તમે કહો છો કે જે કોઈ પોતાના બાપને કે માને કહેશે કે જે વડે મારાથી તને લાભ થયો હોત તે દેવને અર્પિત છે, તો તે ભલે પોતાના બાપનું કે પોતાની માનું સન્માન ન કરે. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. ઓ ધંધીઓ, યશાએ તમારા સંબંધિત ઠીક જ કહ્યું છે કે આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા જ રહે છે અને તેઓ મારી ફૂકટ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે. પછી તેણે લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે સાંભળો તથા સમજો, મોંમાં જે જાય છે તે માણસને વટાડતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાડે છે. ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે આ વાત સાંભળીને ફરોશીએ ઠોકર ખાધી, એ શું તું જાણે છે. પણ તેને ઉત્તર દીધો કે જે રોપા મારા આકાશ મારા બાપે રોપ્યા નથી તે દરેક ઉખેડીને ખાશે. તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે, અને જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે. ત્યારે પિતરે તેને ઉત્તર દીધો કે આ દ્રષ્ટાંતનો અર્થ અમને કે, અને તેને કહ્યું કે શું હજી સુધી તમે પણ અણસમજુ છો? શું તમે હજી નથી સમજતા કે જે કઈ મોંમાં પેસે છે તે પેટમાં જાય છે ને સંડાસમાં નીકળી જાય છે, પણ જે મોંમાંથી નીકળે છે તે હૃદયમાંથી આવે છે ને તે જ માણસને વટાડે છે. કેમ કે બુંદી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાણકર્મો, ચોરીઓ, જુઠ્ઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. માણસને જે વટાડે છે તે જ છે, પણ અણધોય રાતે ખાવું એ માણસને વટાડતું નથી. અને ઈસુ ત્યાંથી નીકળીને સુર તથા સિદોનની સીમમાં ગયો અને જુઓ એક કનાની સ્ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેને કહ્યું કે ઓ પ્રભુ દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે. પણ તેને તેને કશો જવાબ આપ્યો નહીં. અને તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી કે તેને વિદાય કર, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે. પણ તેને ઉત્તર દીધો કે ઇસરાયલના ઘરના ખોવાયેલા ગેટા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયો નથી. પછી તેને આવીને તેને પગે લાગીને કહ્યું કે ઓ પ્રભુ મને મદદ કર. પણ તેને ઉત્તર દીધો કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વાજબી નથી. પણ તેને કહ્યું કે ખરું પ્રભુ, કેમ કે કૂતરા તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે. ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે ઓ ભાઈ, તારો વિશ્વાસ મોટો છે, જેવું તું ચાહે છે તેવું તને થાવ. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ. ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલિલના સમુદ્ર પાસે આવ્યો અને પહાડ પર ચડીને તે ત્યાં બેઠો અને પાંગળાઓને, આંધળાઓને, મૂંગાઓને, ટૂંડાઓને તથા બીજા ઘણાઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેની પાસે આવ્યા અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યા ને તેણે તેઓને સાજા કર્યા. અને જ્યારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતા થાય છે, ટૂંડાઓ સાજા થાય છે, પાંગળાઓ ચાલતા થાય છે અને આંધળાઓ દેખતા થાય છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા ને ઇસરાયલના દેવની તેઓએ સ્તુતિ કરી. અને ઈસુએ પોતાના શિષ્યને પાસે તેડીને કહ્યું કે આ લોકો પર મને દયા આવે છે, કેમ કે આ ત્રણ દયા થયા તેઓ મારી સાથે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી ને તેઓને ભૂખ્યા વિદાય કરવાને હું નથી ચાહતો. રખેને વાટમાં તેઓ નિર્ગત થઈ જાય. અને શિષ્ય તને કહે છે કે આટલા બધા લોકો તૃપ્ત થાય એટલી રોટલી અમે રાનમાં ક્યાંથી લાવીએ? ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમારી પાસે કેટલી રોટલી છે? અને તેઓએ કહ્યું કે સાત ને નાની માછલી થોડી એક છે. ત્યારે ત્યાં લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી અને તે સાત રોટલી તથા માછલી લઈને તેને સ્તુતિ કરીને ભાંગી એ પોતાના શિષ્યોને આપી એ શિષ્યોએ એ લોકોને આપી અને બધા ખાઈને તૃપ્ત થયા. પછી છાંટેલા કકડાઓની તેઓએ સાત ટોપલી ભરી અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત 4,000 પુરુષ હતા. અને લોકોને વિદાય કર્યા પછી હોડીમાં બેસીને તે માગદાનની સીમમાં આવ્યો. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.